భవ సంభవ భీతి భేదనం సుఖ సంపత్ కరుణానికేతనం వ్రతదాన ఫలం సహజానంద గురుం భజే సదా. వర్ణివేష రమణీయ దర్శనం మందహాస్య రుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమే ముదా ధర్మనందనమహం విచింతయ. త్వం సుకాంతభృతం కాంతం త్వం కాంతం సర్వదోగతం త్వం గతే ద్వేగదేవత్వం త్వం వందే భక్తికాసుతం. అనంతకోటి బ్రహ్మాండాధిపతి సర్వ అవతారి సర్వ కారణ కారణ આપણા સૌના મોક્ષદાતા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં સમગ્ર જૂનાગઢ પ્રદેશના પ્રાણ સમાન જૂનાગઢપતિ રાધારમણ દેવના દિવ્ય સાનિધ્યમાં માણાવદર મંદિરમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ લક્ષ્મીનારાયણ દેવના દિવ્ય સાનિધ્યમાં શિબિરના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો શ્રીજીના લાડીલા સમગ્ર સોરઠ પ્રદેશના ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે માણાવદરને આંગણે ભગવાન શ્રીહરિની પૂર્ણ કૃપાથી રાધારમણ દેવની પૂર્ણ કૃપાથી આ સુંદર સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. જીવનની અંદર માનવતાના સંસ્કાર સદાચારના સંસ્કાર અને ધર્મના સંસ્કાર આની ખૂબ આવશ્યકતા રહેલી છે. સત્સંગ એ માત્ર ભગવાનની ભક્તિ અને ભગવત પ્રાપ્તિ આના લક્ષ્યને લઈને ચાલે છે એવું જો કોઈ માનતા હોય તો એનું અધૂરું જ્ઞાન છે. નિસંદેહ સત્સંગથી ભગવાનની પ્રાપ્તિ થાય છે એમાં કોઈ અતિશયોક્તિ નથી, પણ સત્સંગની એક બીજી વિશેષતા પણ રહેલી છે કે સત્સંગ ધર્મ એ માનવને માનવ બનાવે છે. હાડ માસનું બનેલું આ શરીર, એની અંદર રહેલો પ્રાણ, આ યુગની અંદર, આ પૃથ્વીની અંદર અનેક એવા બ્રહ્માંડની અંદર જીવાત્માઓ શરીર ધારણ કરીને રહેલા છે, પણ આ સત્સંગી બનવાનું બિરુદ, આ સત્સંગનો આશ્રય કરવાનું બિરુદ, એનું સદભાગ્ય એ બધાને પ્રાપ્ત થતું નથી. જેના જીવનની અંદર ઉત્થાનનો માર્ગ પ્રશસ્ત થવાનો લખ્યો હોય, જેનું ભાગ્ય ઉદય થવાનું લખ્યું હોય, એને જ આ પ્રાપ્તિ થાય છે. અને એટલા માટે આજે અમે આ સમગ્ર સોરઠ અને માણાવદરના વિશેષ કરીને હરિભક્તોને અભિનંદન આપીએ છીએ કે તમને આ સત્સંગનો, આ શિબિરનો તમને સાનિધ્ય કરવાનો મોકો મળ્યો છે. પૂર્વ વક્તાઓએ જોકે 5 દિવસથી તમે ભગવાનની કથા વાર્તા, મહારાજના સિદ્ધાંતો એના વિશે શ્રવણ કરતા જ હશો. પૂર્વ વક્તાઓએ પણ પ્રસંગોપાત પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. માણાવદર એનો આપણા સંપ્રદાયની અંદર એક અજોડ એક ઇતિહાસ લખાયેલો છે. કથાના માધ્યમથી ઘણી વખત તમે પણ સાંભળ્યો હશે. આ માણાવદરની પ્રત્યે અવારનવાર આપણને યાદ આવે, એની યાદ અમને કેમ હમણાં સત્યપ્રકાશ સ્વામીએ વાત કરીને કે લાલજી મહારાજ વારંવાર યાદ કરે છે, પણ એની પાછળનો ઇતિહાસ એ તમારો પ્રેમ, તમારી ભાવના, તમારી શ્રદ્ધા, તમારો નિયમ, નિશ્ચય, પક્ષ અમે આજે જોયો છે એટલું જ નથી. હ આ ઇતિહાસ, આ પરંપરા શ્રીજી મહારાજના વખતની ચાલી આવે છે અને એનું પ્રત્યક્ષ કોઈ પ્રમાણ હોય તો આપણા સંપ્રદાયની અંદર એક બહુ સુંદર ઇતિહાસ, મહારાજે એક લીલા ચરિત્ર એવું સુંદર કરેલું છે. માણાવદરને તો ખાલી અમથા વાતોમાં યાદ કરીએ એવું નહીં, પણ જ્યારે જ્યારે કોઈ પણ સભામાં મંગળાચરણ કરીએ ને અમે એટલે માણાવદર યાદ આવે છે. એની પાછળનું કારણ છે કે આ માણાવદર મયારામ ભટ્ટ આવડા મોટા સત્સંગની અંદર, આવડા મોટા સંપ્રદાયની અંદર, આટલા બધા હરિભક્તોની અંદર શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં મયારામ ભટ્ટનું નામ લખ્યું છે. આ નોંધ શ્રીજી મહારાજે લખેલી છે. ઇતિહાસ ઘણો લાંબો છે પણ ટૂંકમાં તમને યાદ કરાવું. મહારાજે જ્યારે શિક્ષાપત્રી લખી ત્યારે સંપ્રદાયના અગ્રેસર, સંપ્રદાયના મૂળ સિદ્ધાંતોને અને ભગવાનની સર્વોપરી ઉપાસનાને જે માનનારા ભક્તો હતા એના નામ મંગળાચરણમાં મહારાજે લખ્યા છે. એમાં મયારામ ભટ્ટનું નામ મહારાજે બહુ સુંદર વર્ણન કર્યું, પણ સંપ્રદાયની અંદર તમે જાણો ને અત્યારે દ્વેષી, અત્યારે છે એવું નહીં, ત્યારે પણ દ્વેષી હશે. ભરૂચ પાસે આમોદ ગામ છે. આમોદના એક અતિ વિદ્વાન પંડિત એવા દીનાનાથ ભટ્ટ, ખૂબ વિદ્વાન, ખૂબ પ્રખર પંડિત, કર્મકાંડને જાણનારા, એમને સત્સંગનો યોગ થયેલો, ભગવાનના આશ્રયમાં આવેલા પણ ભગવાનનો પરિપૂર્ણ યથાર્થ મહિમા નહીં સમજેલા, એ દીનાનાથ ભટ્ટને કોઈએ જઈને વાત કરી કે તમે ભગવાન સ્વામિનારાયણને ભગવાન માનો છો, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ માનો છો, પણ એમને એટલો વિવેક નથી, ઓલા અભણ મયારામનું નામ શિક્ષાપત્રીમાં લખ્યું, તમારા જેવા વિદ્વાનનું નામ ન લખ્યું. જો આ આ યાદ કેમ આવે છે, નાનો ઇતિહાસ આપણને શું શીખવે છે એ મારે તમને બતાવવું છે આજે. કે દીનાનાથ ભટ્ટને એવી કાનબંબરણી કરવામાં આવી કે તમે વિદ્વાન છો, પ્રખર છો, પણ તમારું નામ શિક્ષાપત્રીમાં તમને સ્થાન ન મળ્યું અને ઓલા અભણ એવા મયારામ ભટ્ટને નામ એમાં મળ્યું, આને તો વિવેક નથી, આને ભગવાન કેમ કહેવાય. પણ વાલા ભક્તો, આ મનુષ્ય અને ભગવાનની અંદર, પરબ્રહ્મ નારાયણની અંદર આ મોટો તફાવત છે. ભગવાન જગતની મોટપ નથી જોતા, તમારી વિદ્વત્તા નથી જોતા. વચનામૃત આદિ ગ્રંથોની અંદર મહારાજે અનેક વખત આ વાતને દોહરાવી છે. મહારાજ કે જગતનું માન અમને નથી ગમતું. મહારાજે વડોદરાના શાસ્ત્રીએ મહારાજને પ્રશ્ન કર્યો વચનામૃતની અંદર કે મહારાજ, તમે આ ઐશ્વર્ય પ્રતાપના દર્શન જે આ નાની નાની જનતાને, આવા ગરીબ ભક્તોને, નાના ભક્તોને તમે જે દર્શન કરાવો છો, કોઈ મોટેરાને કરાવો તો એની પાછળ સમાજ આખો વળે. ત્યારે મહારાજે કીધું, મોટેરાને અમે આ ઐશ્વર્યના દર્શન કરાવી અને આ જે અમારો પ્રતાપ એના દર્શન કરાવી, અમને શું આપશે? એ અમને રાજ આપે જેનો રાજનો અમને ખપ નથી. અમારે તો ભક્તોની ભાવના જોવી છે અને એના અમને ખપ છે. એ દીનાનાથ ભટ્ટને મહારાજે એનું નામ ન લખ્યું, કોઈએ કાનબંબણી કરી અને દીનાનાથ ભટ્ટને ભગવાનનો અભાવ આવ્યો છે. ભગવાન આપણને આ લીલા ચરિત્રથી એ સમજાવવા માંગે છે કે તમે ગમે તેટલી વિદ્વત્તાને, ગમે તેટલા જ્ઞાનને તમે કદાચ મેળવ્યું હશે, પણ ભગવાનને કરતા હરતા જાણી, ભગવાનના જો સાનિધ્યને, ભગવાનનો જો આશ્રયને તમે દ્રઢ નહીં કર્યો હોય તો તમે ગમે તે સ્થિતિને પામ્યા હશો, પણ ત્યાંથી તમારું પતન થવાનું છે, એમાં કોઈ શંકા નથી. દીનાનાથ ભટ્ટને ભગવાનનો અભાવ આવ્યો છે. દીનાનાથ ભટ્ટ એ સત્સંગથી દૂર થયા છે. ભગવાનને એમ થયું, પણ આ તો મહારાજની દયાળુતાએ જુઓ. હ મહારાજ ઘણી વખત ભક્તો પર દયા કરે ને તો બે રીતે કરે, એને સમજાવીને, એને વાળીને પ્રેમથી એને પાછો વાળે, અને ઘણાને પરચો આપીને ભગવાન પાછો વાળે. હો અત્યારે આપણે બધા પરચાવાળા છીએ. શાસ્ત્રોના માધ્યમથી મહારાજે, ઉપદેશના માધ્યમથી, વચનામૃત, શિક્ષાપત્રી, સત્સંગી જીવન, દેશ વિભાગનો લેખ આદિ ગ્રંથોથી આપણને ઘણો ઉપદેશ કર્યો, પણ ત્યારે આપણને ઉતર્યો નહીં. એટલે પછી મહારાજે થોડોક પરચો આ દેખાડ્યો, આ વાતાવરણ દોડ્યું, એટલે આપણે જાગૃત થયા. પણ એ દયા છે ભગવાનની. જાગૃતિને આ દ્રઢતા થઈ છે ને એ દયા છે ભગવાનની. દીનાનાથ ભટ્ટ ઉપર મહારાજે કરુણા કરી. મહારાજને એમ થયું કે આ એક જીવ સત્સંગમાંથી જો બહાર જતો રહેશે એનું કલ્યાણ બગડશે. એટલે મહારાજની પ્રેરણાથી એમના પરિવારની અંદર એમના દીકરીને બ્રહ્મરાક્ષસ પ્રેર્યો છે મહારાજ. પોતે કર્મકાંડી હતા, વિદ્વાન હતા, ઘણા ઉપચારો કર્યા પણ કોઈ ભગવાનનો પ્રેરેલો બ્રહ્મરાક્ષસ હોય એ કોઈનાથી એમ કંટ્રોલમાં આવે એનાથી નિવૃત્તિ મળે નહીં. ઘણી જગ્યાએ પ્રયત્નો કરી જોયા પણ જ્યારે કોઈ જગ્યાએ આશરો નથી ત્યારે કોઈએ સલાહ આપી કે તમે ભગવાનના શરણે જાઓ. પરબ્રહ્મ નારાયણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ પૃથ્વી ઉપર બિરાજે છે ત્યારે એના સાનિધ્ય સિવાય બીજે ક્યાં ફાંફા મારો છો. દીનાનાથ ભટ્ટને મનમાં તો ઘણી પેલી મૂંઝવણ હતી, ઓલી ઈર્ષાભાવ જે હમણાં સ્વામીએ વાત કરી ને, દ્વેષભાવ અભાવ એવો ઘણો હતો કે ભગવાનના સાનિધ્યમાં નહોતું જવું, પણ છતાંય તકલીફ હતી, દર્દ હતો, દુઃખ. એટલે મન મક્કમ કરીને ભગવાનના સાનિધ્યમાં ગયા પણ અમારા વડવાય છે ને બહુ સીધા નથી પાછા. મહારાજે શરણાગતિ આવેલા છે, ભગવાનનું બિરુદ છે શરણાગતિ આવેલાને ભગવાને એને અભયદાન આપવું, એને સુખ્યો કરવો, એનું દુઃખ દારિદ્ર્યને ટાળવું. અને મહારાજ પોતે એમ કે છે કોઈને દુખ્યો દેખી ન ખમાય, દયા આણી રે, અતિ આકડા મહારાજનો સ્વભાવ છે. પણ મહારાજને ઓલો અહમ જે હતો ને, જે માનનું અંગ જે હતું, જે અંતઃશત્રુ હતો, એનો નાશ કરવો હતો. મહારાજને એમ થયું કે જો આને હું આને રાહત આપી દઈશ તો એનો અંતઃશત્રુ નાશ નહીં થાય. એટલે મહારાજે એવું ચરિત્ર કર્યું, મહારાજ કે આનો ઉપાય મારી પાસે નથી, તો મયારામ ભટ્ટ પાસે જાઉં, ધર્મ મોકલ્યા છે. દીનાનાથ ભટ્ટને મનમાં તો ઘણી મૂંઝવણ હતી કે હું આટલો મોટો વિદ્વાન, કર્મકાંડી બ્રાહ્મણ અને ઓલા અભણ મયારામ પાસે હું કેમ જઉં. પણ દીકરીનું દુઃખ જોવાતું નહોતું એટલે માણાવદર મયારામ ભટ્ટના સાનિધ્યની અંદર દીનાનાથ ભટ્ટ આવ્યા છે. અને દીનાનાથ ભટ્ટે કીધું છે, આખું વ્રતાંત સંભળાયું છે કે મહારાજની પાસે હું ગયો અને મહારાજે મને તમારી પાસે મોકલ્યા છે. ત્યારે મયારામ ભટ્ટે એક સંકલ્પ કર્યો છે, કોઈ વિદ્વાન એવા કર્મકાંડી કે મોટા વિદ્વત પુરુષ નહોતા પણ હાથમાં આંજળીમાં પાણી લઈ મયારામ ભટ્ટે એવો સંકલ્પ કર્યો કે જો મેં મારા ઈષ્ટદેવ એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિ ભગવાન સ્વામિનારાયણને મન કર્મ વચને જો મારા આરાધ્ય માન્યા હોય તો આ દીકરીનું દુઃખ એ તત્કાળ દૂર થાવ. અને પાણી છાંટ્યું, દીકરીનું દુઃખ દૂર થયું છે. ત્યાર પછી દીનાનાથ ભટ્ટે જે ભગવાને આ લીલા ચરિત્રથી એમની આંખ ખોલી કે મેં ભગવાનમાં અભાવ જોયો, ભગવાને જે કર્યું એના કાર્યની અંદર મેં અભાવ જોયો, આ મારી મોટી ભૂલ હતી અને ભગવાને આ ચરિત્રથી મારી આંખ ઉગાડી છે, આજે મને સદમાર્ગ આપ્યો છે, મારા પરમ ગુરુ છે. અને ત્યાર પછી ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહેજાનંદ ગુરુમ ભજે સદા, આ સ્તુતિની રચના કરી છે. એટલે જ્યારે જ્યારે મંગળાચરણ કરીએ ત્યારે આ માણાવદર તો યાદ કરવું જ પડે, કારણ કે આખો પ્રસંગ યાદ આવે છે. પ્રસંગની સાથે સાથે એ પણ યાદ આવે છે કે જેમ મયારામ ભટ્ટના જીવનની અંદર મયારામ ભટ્ટની સમજણ હતી કે મન કર્મ વચને, મન કર્મ વચને જો મેં મારા આરાધ્ય ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિને જો મારા આરાધ્ય ઈષ્ટદેવ માન્યા હોય, એમાં જરાય સંશય ન કર્યો હોય, જો આવી મારી ભક્તિ હોય, આવી મારી સમજણ હોય તો આ દુઃખ દૂર થાવ, એ બતાવે છે કે આ સત્સંગનો આ ભક્તોનો એવું સમજણનું અંગ છે. અને એટલે મેં કીધું કે આજે અમે તમારો ભાવ આજે જોયો છે એવું નથી, શ્રીજી મહારાજે પણ આની નોંધ લીધી છે. અને આજે તમે બધાએ એ પરંપરા, એ સમજણની, એ ઉપાસનાની, એ ભક્તિની પરંપરા તમે જાળવી છે, યુવાનોએ એની અંદર અગ્રેસર થયા છે, એનો અમને આનંદ છે. એટલે અમને માણાવદર યાદ કરવું ગમે છે. આ સત્સંગની અંદરની રીત તો બહુ ન્યારી છે, ભગવાનને રાજી કરવાની રીત ઘણી ન્યારી છે વાલા ભક્તો. અને એ રાજી કરવાની રીતની અંદર અનેક સાધનો કદાચ શાસ્ત્રોની અંદર વર્ણન કરેલા છે, પણ ભગવાન કહે છે અમે ભક્તિથી જેવા રાજી થઈએ છીએ એવા બીજાથી અમે રાજી થતા નથી. અને ભક્તિ કેવી, તો કે સમજણે સહિત, મહાત્મ જ્ઞાને સહિત ભગવાનની જે કરેલી ભક્તિ એને એકાંતિક ભક્તિ કીધી મહારાજે. ને એવી એકાંતિક ભક્તિ એ મહારાજ કે ધર્મ જે ભક્તિ જ્ઞાનને વૈરાગ્ય ચાર જે પુરુષાર્થના સાધનો બતાવ્યા એ પુરુષાર્થની અંદર ભગવાનની મહાત્મ સહિત કરેલી જે ભક્તિ એનો બતાવ્યો મહારાજ કે એમાં ધર્મ ભક્તિ જ્ઞાનને વૈરાગ્ય ચારેવ સમાવેશ થઈ ગયા છે. આજે એવી ભક્તિ કરવાનો અવસર, એનું જે આપણામાં હોશ, એની અંદર ધગશ અને ઉત્સાહ આપણામાં જાગૃત થાય એના માટે આ સત્સંગ, આ શિબિર અને આ કથા વાર્તાઓનું આયોજન અમે કરીએ છીએ, કરાવીએ છીએ. અને મહારાજે જે પ્રવૃત્તન મહારાજ કરાવ્યું છે, મહારાજે એની જ પરંપરાની અંદર આપણે પણ આજે એક ઉમેરો કરીને આપણને પણ જોડાવવાનો મોકો મળ્યો છે. માટે મેં તમને બધાને પહેલાં ધન્યવાદ દીધા, અભિનંદન આપ્યા કે તમે જે બધા આ લાભ લીધો છે એ ખરેખર ભગવાનને રાજી કરવાના કાર્યની અંદર એક દાખલો બહુ સફળતાથી. સાથે સાથે આ ભક્તિનો માર્ગ અવિરતપણે ચાલુ રહે એના માટે ઉત્સવ સમયે આ આપણા સંપ્રદાયની પરંપરા છે. પણ પૂજ્ય મહારાજશ્રીને એવો સંકલ્પ થયો કે આ ભક્તિનો કંઈક વિશેષ યજન, જ્યારે સ્વામિનારાયણ મહામંત્ર એના 209 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે કંઈક વિશેષ યજન થાય, ભક્તિનું વિશેષ બળ વધે એના માટે મહારાજશ્રીના સંકલ્પથી આ હરિભક્તોએ પહેલાં 100 કરોડ મંત્ર લેખનનું આયોજન કર્યું હતું. ભગવાનની દયાથી એ 4 મહિનાની અંદર જ 100 કરોડ મંત્ર લેખન પૂરું થઈ ગયું. ગયા 2008ની અંદર આ મહામંત્ર મહોત્સવનું આયોજન કર્યું હતું, પણ ભગવાનને એમ કે હજુ આટલાથી સંતોષ થયો ન તો મહારાજને હજુ ભક્તોની ભાવનાની કદાચ પરીક્ષા કરવી હશે, એટલે મહારાજે ગયું વર્ષ મોડું કર્યું. વરસાદનો અભાવ અને ગેલા નદીની અંદર પાણીની અછત, એના કારણે આપણે એક વર્ષ એ મહોત્સવને મોકૂફ કર્યો, એટલે કે બીજા વર્ષે કરવાનું નક્કી કર્યું. મંત્ર મહોત્સવ જે 100 કરોડ નહોતો એનો 200 કરોડ કર્યો, અને 200 કરોડને વધારી અને 365 કરોડ મંત્ર લેખનનું કાર્યનો સંકલ્પ કર્યો. આજે ભગવાનની દયા તમે જુઓ, એ ભક્તિનો રંગ જુઓ, ગરડાની અંદર આપણને પરિણામ મળ્યું છે, જૂનાગઢની અંદર તમે બધાએ જ તાદ્રશ્ય પરિણામ જોયું છે, અને વડતાલની અંદર ક્યાંક ઉણપ થોડીક એક અણી બરાબરની રહી ગઈ હતી તે પૂરી કરી દઈશું આવતી વખતે, પણ એ પણ પરિવર્તન એ ભગવાનની દયાથી એ ભક્તિના બળે કરીને થશે. આ જ્યારે ઉત્સવ ઉજવવાનું જ્યારે સંકલ્પ નક્કી કર્યો, તમે જો વર્ષ મહારાજે મહેર કેવી કરી કે વર્ષ પણ ખૂબ સારું અને સુંદર થયું અને 365 કરોડ મંત્ર લેખનનું કાર્ય પણ નિર્વિઘ્ને પરિપૂર્ણ થયું. ત્યારે અગાઉ સંતોએ વાત કરી એ પ્રમાણે આપણને ભક્તિનો, સેવાનો અને ભગવાનના દર્શન કરી ભગવાનના સાક્ષાત્કાર કરવાનો આપણને જ્યારે અવસર આંગણે આપણે ઉત્સવના રૂપમાં આવી રહ્યો છે, ત્યારે પરમ પૂજ્ય અને સારાય સત્સંગ સમાજ વતી સમગ્ર સોરઠ અને માણાવદરના સત્સંગ સમાજને અમે ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ કે ઉત્સવમાં તમે દરેક જણ ઉપસ્થિત રહી અને ભગવાનના સાક્ષાત્કારનો જો અનુભવ કરવો હોય. ગઈ વખતે ગઢપુર મહોત્સવ વખતે પણ અમે વાત કરી હતી, અતિશયોક્તિ જરાય નથી. હું ભગવાન સ્વામિનારાયણની સાક્ષી અને વિશ્વાસે એમ કહું છું કે મહોત્સવની અંદર વડતાલથી લક્ષ્મીનારાયણ દેવ, જૂનાગઢથી રાધારમણ દેવ, ગોપીનાથજી મહારાજ તો ત્યાં બિરાજે જ છે, અને ધોલેરાથી મદન મોહનજી મહારાજ, અને અમદાવાદ અને ભુજથી નરનારાયણ દેવ મહોત્સવમાં પધારવાના છે, અને એમના સાનિધ્યમાં આ સમગ્ર ઉત્સવ ઉજવાશે, અને એમાં અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણના સાક્ષાત્કારનો અનુભવ કરવાનો લાભ જો કોઈ ચૂક્યા તો એને ફરી આવો અવસર ક્યારે મળશે એના માટે કોઈ આપણે વચન આપી શકતા નથી. ભગવાનની ઈચ્છા થાય મળે પણ ખરો, પણ આ તક ગઈ તો ફરી ક્યારે મળશે એનો કોઈ નિર્ધાર નથી. માટે અચૂક આ પ્રસંગની અંદર દરેક ભક્તો હાજરી આપી એનો લાભ લઈ અને પોતાની જાતને કૃતાર્થ કરજો. આ એક સેવાનો મોકો મળ્યો છે, આ એક સમર્પણનો મોકો મળ્યો છે. મહારાજે વચનામૃતની અંદર રઘુવીરજી મહારાજે પ્રશ્ન કર્યો કે ભગવાનને રાજી કરવાનો શો ઉપાય છે, ત્યારે મહારાજ કહે કે તમે પોતાનું જે માન્યું હોય, જે પોતાનું ધન ધામ મેળી ઘર પરિવાર જે પોતાનો માન્યો છે એ પોતાનું જેટલું તમે ગણતા હો એને સહિત ભગવાનને તમે રાજી કરવાની અંદર સમર્પિત થઈ જાઓ તો મહારાજ કે એનાથી વિશેષ ભગવાનને રાજી કરવાનો બીજો કોઈ ઉપાય નથી. એટલે તમે પોતાનું કોણે ગણો છો એ તમારે નક્કી કરવાનું, અને કઈ રીતે એને ભગવાનને અર્થે ભગવાનના સત્કાર્યની અંદર ભગવાનને રાજી કરવામાં એનો ઉપયોગ કરો છો. પણ આ લાભ જીવનની અંદર એક અમૂલ્ય અને ભવ્ય લાભ સાક્ષાત મહારાજે ગરડાને, એક તો પ્રથમ મહારાજે ગરડાને અક્ષરધામનું મધ્ય ગણાવ્યું છે. મહારાજ કે અમે અહીંયા આગળ આ સભાની અંદર અમે આ લીમવૃક્ષ, આ મેડી, આ ઓરડા કે આ સંતો ભક્તો અમે નથી જોતા, અમે અક્ષરધામ જોઈએ છીએ. એટલે એક તો એ અક્ષરધામનું સાનિધ્ય આપણને એ સ્થાનના માધ્યમથી, એ ભગવાન હરિકૃષ્ણ મહારાજ ભગવાન સ્વામિનારાયણના વચનના માધ્યમથી એક અક્ષરધામનું સુખ તો અહીંયા આગળ પ્રાપ્ત થાય જ છે, અને એટલા માટે જ ગઢપુર સ્થાન નક્કી કરવામાં આવ્યું છે. આ સમગ્ર વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી એના અંતર્ગત આવતા વડતાલ, ગરડા, જૂનાગઢ ને ધોલેરા તમામ પ્રદેશના હરિભક્તોનો સંયુક્ત ઉપયુક્ત ઉત્સવ, પણ અક્ષરધામના મધ્ય જ્યાં મહારાજે બતાવ્યું છે અહીંયા એવા ગઢપુરની અંદર ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે, જ્યાં મહારાજના અસ્થિ, જે મહારાજનું અગ્નિ સંસ્કાર, જે પંચભૂત શરીર, જ્યાં મહારાજને દાહક્રિયા કરી હતી, એ જે સ્થાન પવિત્ર એવું લક્ષ્મીવાડી કે જ્યાં મહારાજના અસ્થિકુંભ આજે પણ પ્રત્યક્ષ બિરાજે છે, એ જે તમે મંદિરની અંદર આગળ ચરણારવિંદ છે એમાં એક કુંભ રહેલો છે કે જે મહારાજે પંચભૂત શરીર ધારણ કરી અને હરિભક્તોને પોતાના સુખે સુખિયા કર્યા હતા, જ્યાં અગ્નિ સંસ્કાર મહારાજના કર્યા પછી મહારાજે દાદા ખાચરને પ્રથમ પ્રત્યક્ષપણાના દર્શન દીધા હતા, એવી ભૂમિની અંદર આ ઉત્સવ ઉજવાનારો છે. મનના સંકલ્પ દૃઢ કરીને જો તમે દર્શન કરશો તો મને વિશ્વાસ છે તમને પણ જેમ દાદા ખાચરને મહારાજે પ્રગટ થઈને ત્યાં દર્શન દીધા એમ હજારો હરિભક્તોને એમાં ભગવાનના સાક્ષાત્કારના દર્શન થશે. એટલે એવો ઉત્સવનો લાભ લેવા અમે તમને સૌને આમંત્રણ આપીએ છીએ. વિશેષ આ યજન, આ શિબિરનું આયોજન કરી હરિભક્તોએ યજમાન પરિવારે જે પોતાની સદલક્ષ્મી અને પોતાની શક્તિ એનો જે સદુપયોગ કરી સત્સંગનું બળ વધે. આચરણ એ આપણા સત્સંગનો શણગાર છે. આ વાણીનો કે વર્તન, માત્ર વાણીનો કે વાણી વિલાસનો આ સત્સંગ નથી, આચરણનો સત્સંગ છે. અને આપણા જીવનની અંદર એવા ઉત્કૃષ્ટ આચરણ આપણે કરીએ, સત્સંગીના પંચવર્તમાન આપણા જીવનની અંદર દ્રઢ થાય, મહારાજની શુદ્ધ અને સર્વોપરી ઉપાસના ભક્તિનો માર્ગ દ્રઢ થાય એના માટેનું આ યજન છે. અને એ ભગીરથ કાર્યની અંદર તમને સૌને સફળતા આપે. રાધારમણ દેવ અને લક્ષ્મીનારાયણ દેવ એમની અસીમ કૃપા તમારા સર્વ ભક્તજનો પર કાયમ માટે રહે એવી અમે હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. અને તમને શુભાશીર્વાદ આપીએ છીએ કે સત્સંગની અંદર વૃદ્ધિ થાય, નિયમ નિશ્ચય પક્ષની દ્રઢતા વધે અને ભગવાનનો સાક્ષાત્કાર તમારા હૃદયની અંદર અખંડ રહે, મહારાજની મૂર્તિ તમારા સર્વના હૃદયમાં રહે એવી ભગવાનની સર્વ ઉપર કૃપા થાય એવી પ્રાર્થના સાથે. અને દરેક માણાવદરના ભક્તોને અમારી ભલામણ છે કે આપણા આંગણે જ્યારે આવું દિવ્ય મંદિર ભગવાનનું જ્યારે હોય, મને યાદ છે હું પહેલી વખત માણાવદર આવ્યો હતો ત્યારે આ મંદિરની અંદર સભા મંડપમાં મૂર્તિ સ્થાપનનો પ્રસંગ હતો, અને મારે પહેલી ઘણા વર્ષો જૂની વાત છે પણ મને હજુ એ વરઘોડો યાદ છે અને આજનો વરઘોડો યાદ રહેવો છે. હા, એટલે આવું જ્યારે આપણને દિવ્યનું પ્રાપ્ત થયું છે ત્યારે ભગવાનના એ ભક્તિની અંદર આપણે ક્યારેય રખેને કોઈ ચૂક ન થાય, આપણા જ વર્તનની અંદર, આપણી સમજણની અંદર, આપણી ઉપાસનાની અંદર ક્યારેય ચૂક ન થાય એના માટે આપણે સાવધાન થઈ અને ભગવાનની ભક્તિ માર્ગની અંદર અગ્રેસર થઈશું. અને દરેક ભક્તોને ભગવાન ખૂબ બળ, બુદ્ધિ, ઐશ્વર્ય, પ્રતાપ આપે અને સર્વને સુખ્યા કરે એવી ભાવના સાથે પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી તથા અશોક ગાદીવાળા પરમ પૂજ્ય માતુશ્રી વતી સારાય સત્સંગ સમાજને અંતરના આશીર્વાદ આપી સર્વનું મંગળ થાય એ ભાવના સાથે મારી વાણીને વિરામ આપું છું. સહેજાનંદ સ્વામી.